પરમેશ્વર નું પવિત્ર વચન આ પ્રમાણે છે, 6 અધ્યાય હિબ્રુ અને પત્ર માંથી. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વો નો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંત કાળના ન્યાયકરણનો ફરીથી પાયો ન નાખીએ. અને તો દેવની ઈચ્છા હોય તો આપણે એમ કરીશું, કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા અને જેઓએ દેવના ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે. કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જણાવે છે અને ખુલ્લી રીતે તેનો અપમાન કરે છે. કેમ કે જે ભૂમિ પોતાના પર વારંવાર પડતા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેમને માટે તે ઉપયોગી વનસ્પતિ ઉત્પન્ન કરે છે, તેને દેવ આશીર્વાદ આપે છે, પણ જેમાં કાંટા તથા ઝાંખરા ઉગે છે તેને નાપસંદ કરવામાં આવે છે અને તે લગભગ શાપિત થયેલી છે, પરિણામે તે બાળી નંખાવવાની છે. પણ પ્રિય બંધુઓ, જો કે અમે આ પ્રમાણે કહીએ છીએ તો પણ તમારા સંબંધી એ કરતા અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે, કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને વિસરે એવો અન્યાયી નથી. અને અમે અંતઃકરણ પૂર્વક ઈચ્છા રાખીએ છીએ કે તમારામાં નો દરેક તમારી આશા પરિપૂર્ણ થવાને માટે એવો જ ઉત્સાહ અંત સુધી દેખાડે, માટે તમે મંદ ન પડો. પણ જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો. કેમ કે દેવે ઇબ્રાહીમને વચન આપ્યું ત્યારે પોતાના કરતા કોઈ શ્રેષ્ઠ નહોતો કે જેના સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે ખરેખર હું તને નક્કી આશીર્વાદ દઈશ અને તારો વિસ્તાર નિશ્ચય વધારીશ. એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તેને વચનનું ફળ મળ્યું. માણસો પોતાના કરતા જેવો શ્રેષ્ઠ હોય તેના સમ ખાય છે અને સોગંદથી તેઓની સર્વ તકરારોનો અંત આવે છે. તે પ્રમાણે દેવ પોતાના સંકલ્પની નિશ્ચયતા વચનના વારસોને દેખાડવાની ઈચ્છા રાખીને સમ ખાઈને વચ્ચે પડ્યો. એ માટે કે એ વચન તથા સમ જેમાં દેવથી જુઠ્ઠું બોલી શકાતું નથી એવી બે નિશ્ચળ વાતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા સારું, આશ્રયને માટે દોડનારાને ઘણું ઉત્તેજન મળે. તે આશા આપણા આત્માને સારું લંગર સરખી સ્થિર તથા અચળ અને પડદા પાછળના સ્થાનમાં બેસનારી છે. ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે સારું પ્રવેશ કર્યો છે અને મલખી સદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે પ્રમુખ યાજક થયો છે. 7 અધ્યાય. આ મલખી સદેક શાલેમનો રાજા ને પરાત્પર દેવનો યાજક હતો. એણે જ્યારે ઇબ્રાહીમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો. અને ઇબ્રાહીમે એને સઘળી લૂંટમાંથી દસમો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયપણાનો રાજા, અને પછી શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો છે. તેના દાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી, પણ તે દેવના પુત્રના જેવો છે. તે સદા યાજક રહે છે. તો જેને આદિ પિતા ઇબ્રાહીમે લૂંટમાંનો દસમો ભાગ આપ્યો તે કેવો મહાન હશે એનો વિચાર કરો. અને લેવીના સંતાનમાંના જેઓને યાજક પદ મળે છે તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહીમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમશાસ્ત્ર પ્રમાણે દસમો ભાગ લેવાનો હુકમ છે ખરો, પણ જે તેઓનો વંશજ નહોતો તેણે ઇબ્રાહીમની પાસેથી દસમો ભાગ લીધો, અને જેને વચનો આપવામાં આવ્યા હતા તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે એમાં તો કઈ પણ વાંધો નથી. અહીં મર્ત્ય માણસો દસમો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધિત તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે તે લે છે. વળી એમ પણ કહી શકાય કે જે લેવી દસમો ભાગ લે છે તેણે પણ ઇબ્રાહીમની મારફતે દસમો ભાગ આપ્યો. કેમ કે જ્યારે મલખી સદેક તેના બાપને મળ્યો ત્યારે તે હજી પોતાના બાપની કમરમાં હતો. હવે જો લેવીયના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારૂનના ધારા પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મલખી સદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? કેમ કે યાજક પદ બદલાયાથી નિયમ પણ બદલાવાની અગત્ય છે. કેમ કે જેના સંબંધમાં એ વાતો કહેવામાં આવેલી છે તે બીજા કુળનો છે, તેનામાં કોઈએ વેદીની સેવા કરી નથી. કેમ કે સર્વ જાણે છે કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો. તે કુળમાંના યાજક પદ સંબંધી મૂસાએ કંઈ કહ્યું નથી. હવે જો મલખી સદેકના જેવો એટલે ઐહિક આજ્ઞાના ધોરણ પ્રમાણે નહીં, પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે બીજો એક યાજક ઉભો થયો છે, તો સદરહુ વાત વિશેષ સ્પષ્ટ થાય છે. કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે મલખી સદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. કેમ કે પૂર્વેની આજ્ઞા નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે. કેમ કે નિયમ સહસ્ત્રથી કશું પરિપૂર્ણ થતું નથી, અને તેને બદલે જે વડે આપણે દેવની પાસે જઈ શકીએ એવી વિશેષ સારી આશા ઉપસ્થિત થાય છે. તે વિશેષ સારી છે કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું. કેમ કે બીજા તો સમ વગર યાજક થયા છે, પણ એ તો સમથી થાય છે, એટલે જેણે તેને કહ્યું કે પ્રભુએ સમ ખાધા ને તે પસ્તાવો કરનાર નથી, તું સનાતન યાજક છે. આવી રીતે તે તેનાથી યાજક થયો. તે જ પ્રમાણે પણ ઈસુ વિશેષ સારા કરારનો જામીન થયો, અને એ યાજકો સંખ્યાબંધ હતા ખરા, કેમ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા, પણ એ તો સદાકાળ રહે છે, માટે એનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે એ તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે અને જેને આકાશ કરતા વધારે ઊંચે ચઢાવેલો છે. પ્રથમ પ્રમુખ યાજકોની પાસે પોતાના પાપોને માટે અને પછી લોકોના પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેને અગત્ય રહેતી નથી, કેમ કે તેણે પોતાનું સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું. કેમ કે નિયમશાસ્ત્ર નિર્બળ માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે, પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. આઠમો અધ્યાય. હવે જે વાત અમે કહીએ છીએ તેનો સાર એ છે કે આપણને એવો પ્રમુખ યાજક મળ્યો છે કે જે આકાશમાં મહત્વના રાજ્યાસનની જમણી તરફ બેઠેલો છે અને પવિત્ર સ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહીં પણ પ્રભુએ ઉભો કરેલો છે તેનો તે સેવક છે. હવે દરેક પ્રમુખ યાજક અર્પણો તથા બલિદાનો આપવાને નિમેલો છે, માટે આ યાજકની પાસે પણ કંઈ અર્પણ કરવાનું હોય એવી અગત્ય છે. વળી જો તે પૃથ્વી પર હોત તો તે યાજક નહીં જ હોત, કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે દાનાર્પણ કરનારા યાજકો તો છે જ, તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, જેમાં મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે દેવ તરફથી સૂચના મળી હતી તે, કેમ કે તેણે કહ્યું કે જો જે નમૂનો પહાડ પર તને દેખાડવામાં આવ્યો હતો તે પ્રમાણે સઘળી વસ્તુઓ કાળજી રાખીને બનાવ, પણ હાલ જેમ તે વિશેષ સારા વચનોથી ઠરાવેલા વિશેષ સારા કરારનો મધ્યસ્થ છે તે પ્રમાણે તેને વધારે સારી સેવા કરવાનું મળ્યું. કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત તો બીજા કરારને માટે ઠાવ શોધવાની જરૂર ન રહે, પણ દોષ કાઢીને દેવ તેઓને કહે છે કે જુઓ પ્રભુ કહે છે કે એવો સમય આવે છે કે જે સમયે હું ઇસરાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ, જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી દોરી લાવવા સારું તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહીં થાય, કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહીં, એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહીં એવું પ્રભુ કહે છે. કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇસરાયેલના વંશજોની સાથે કરીશ તે આ છે, હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ ને તેઓના હૃદયપટ પર તે લખીશ, હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓ માના નાનાથી તે મોટા સુધી સર્વ મને ઓળખશે, કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. તો નવો કરાર એવું કહીને તેણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે, પણ જે જૂનું તથા જર્જર થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે. પરમેશ્વર પિતા તેના વચનોને આશીર્વાદિત કરે. અમે કહી દેલો
પત્ર તેનો નવમો અધ્યાય. હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિદ્યો તથા ઐહિક પવિત્ર સ્થાન પણ હતા ખરા, કેમ કે મંડપ ઊભો કરવામાં આવ્યો હતો એટલે પહેલા ભાગમાં દીવી મેષ તથા અર્પિત રોટલી હતી તેને પવિત્ર સ્થાન કહેતા હતા, અને બીજા પડદાની પાછળ બીજો ભાગ હતો તેને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા, તેમાં સોનાનું ધૂપ પાત્ર તથા ચારે તરફ સોનાથી મળેલી કરારની પેટી હતી. એ પેટીમાં માનનાથી ભરેલું સોનાનું પાત્ર, હારૂનની કરી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા, અને તેના પર મહિમા દર્શક કરુબો હતા. જેઓની છાયા દયાસન પર પડતી હતી હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી. હવે એ વસ્તુઓ ઉપર કહ્યા પ્રમાણે તૈયાર થયા પછી યાજકો આગલા ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે, પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખ યાજક જાય છે, પણ તે રક્ત વગર નહીં, એટલે જે રક્ત તે પોતાને સારું તથા લોકોના અજ્ઞાનતામાં કરેલા અપરાધને સારું અર્પણ કરે છે તે. તેથી પવિત્ર આત્મા એમ જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ ઉભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉઘાડો થયો નથી. વર્તમાન કાળને સારું તે મંડપ નમૂનારૂપ હતો, તે પ્રમાણે જે અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતા તેઓ ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ પવિત્ર કરવાને સમર્થ નહોતા. તેઓ ખોરાક, તિયારપણો તથા વિવિધ પ્રકારના સ્થાન સાથે કેવળ શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતા સુધી ચલાવવાને ઠરાવેલા હતા. પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધિત પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં, એટલે પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના રક્તથી નહીં પણ પોતાના જ રક્તથી માણસના સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયો હતો. કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રક્ત અપવિત્ર પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જેને સનાતન આત્માથી પોતાના મનનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું તેનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી એટલું બધું વિશેષ શુદ્ધ કરશે. એ જ કારણથી પહેલા કરારના વખતના માં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા એ કરનારના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે, કેમ કે વસિયતનામાનો અમલ માણસના મરણ પછી થાય છે, તો કરનાર જીવે છે ત્યાં સુધી તેનું વસિયતનામું કદી ઉપયોગી હોય. એ પ્રમાણે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ નહોતી, કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, ઇરમજી, ઉન તથા ચૂફા સહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું, ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે જે કરાર દેવે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. વળી તેને તે જ રીતે મંડપ પર તથા સેવાના સગ્ર પાત્રો પર પણ રક્ત છાંટ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતા વધારે સારા યજ્ઞોથી શુદ્ધ કરવાની અગત્ય હતી. કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયો નથી, પણ આકાશમાં જ ગયો કે જે હમણાં આપણે સારું દેવની સમક્ષ હાજર થાય. વળી જેમ આગળ પ્રમુખ યાજક બીજાનું રક્ત લઈને પરમ પવિત્ર સ્થાનમાં વર્ષો વર્ષ પ્રવેશ કરતો તેમ એને વારે વારે પોતાનું બલિદાન આપવાની જરૂર રહી નહીં. કેમ કે જો એમ હોત તો જગતના આરંભથી ઘણીવાર તેને દુઃખ સહન કરવાની અગત્ય પડત, પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો, એમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય તેવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ગણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણ ને હશે કે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો. આમેન.